આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્થિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત.
તારો છું ઓ ખ્રિસ્તમાનું તારી વાત, કાકે તે કીધી છે પ્રી, તો પણ હું ખરા વિશ્વાસ ને તુજ પાસે રહેશની, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મોજ માટ મોજ સહ્યું, રાખ મને તુજ કોખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂળવાન મુજને અર્પિત કર, તારી સેવા કાજ તારી મહાકૃપાએ, ખરા વિશ્વાસે જોઉ તને આજ, તારી મરજી મુજ થાય, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મુજ માઠ મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું, ઘડી ભર જો હું મળું તારી સાથ, શાંતિ મુજ દિલને વળે, જ્યારે આરાધું તને ઓ મુજનાથ, મળું જે મિત્રો મળે, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મુજ માટ મોત સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું, સમજી શકુના ઊંડો પ્યાર, જાલગા જગમાં છે બસ, જોઈ શકીશ હું તારો હર્ષ પાર, જ્યારે આવેશ તારી પાસ, રાખ મને સ્થામ પાસે હે પ્રભુ, જાતે મોજ માટ મોજ સહ્યું, રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલવાન રાખવાયું.
આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
આધુનિક યુગનો વ્યાપક વ્યાધિ વેરિકોઝ વેઇન, જોતાની સાથે તરત જ ઓળખી શકાય અને નિદાન કરવામાં સહેજે તકલીફ ન પડે એવો આ વ્યાધિ છે. દર્દીના પગ પર લીલાશ પડતી કે સહેજ જાંબલી યા ભૂરા રંગની શીરાઓ જાળાની જેમ ઉપસી આવે છે. પગ ઉપર હાથ ફેરવાથી શીરાઓ ઉપસેલી છે કે કેમ એ તરત જ ખ્યાલમાં આવી જશે. પિંડીથી શરૂ કરી ક્યારેક તો છેક જાંગાના મૂળ સુધી વાંદળી રંગની શિરાઓ ઉપસી આવે છે. ફૂલેલી નસોની વચ્ચે કશું ગઠાઈ ગયું હોય તેમ નાની નાની ગ્રંથિઓ પણ જોવા મળે છે અને રુધિરાભિસરણમાં અવરોધ ઊભો કરી શકે છે. કેટલીક વાર આ રોગના કારણે પગમાં સોજો પણ આવી જતો હોય છે, જે શિરાની દિવાલમાં રહેલી લસિકના અવરોધથી થતો હોય છે. આજકાલ આ રોગ વ્યાપક થતો જાય છે, માટે ભાગે તે મહિલાઓમાં અને સખત પરિશ્રમ કરતા લોકોમાં વિશેષ જોવા મળે છે. એક ધારું ઊભા રહેવું પડતું હોય તેવા લોકોએ પોતાને આ રોગ ન થાય તેની ખાસ કાળજી લેવી, કેમ કે એક વ્યાપક સર્વે પ્રમાણે આ રોગ એવા લોકોને જ વિશેષ થાય છે જેમને ઘરમાં ઘરકામ, અંગત ધંધામાં કે સર્વિસના સ્થળ પર સતત ઊભા રહેવાની જ ફરજ બજાવવી પડતી હોય. આ રીતે એક ધારું ઊભા રહેવાથી કે પગ પર વધુ પડતો ભાર આવવાથી પગની નસો ફૂલી જઈને વેરિકોસ વેનની ઉત્પત્તિ કરે છે. આજના આધુનિક ગણાતા સમાજમાં સ્ત્રીઓએ કે ઘરકામ કરવું પડતું હોય એવા લોકોએ મોટા ભાગે ઊભા રહીને જ કામ કરવાનું હોય છે. ઊભા રસોડા હોવાથી કલાકો સુધી ઊભા રહીને જ રસોઈ કરવી પડે છે. મોટા ભાગની મહિલાઓ કલાકો સુધી રસોડામાં ઊભા ઊભા જ કામ કરે છે. પહેલાના સમયમાં નીચે બેસીને રસોઈ કરી શકાતી, આથી પગને આરામ મળતો. બેસીને રોટલી વણાતી, નીચે ચૂલો કે ગેસ હોવાથી બેઠા બેઠા રસોઈ થઈ શકતી. આ રીતે બેસવા ઉઠવાની ઘણી કસરત થતી અને તેથી સાંધાના વાકે વેરિકોઝ વેન જેવી તકલીફ ભાગ્યે જ થતી. હવે તો કપડાં પણ વોશિંગ મશીનમાં ઊભા ઊભા જ ધોવાના હોય છે, વાસણ પણ ઊભા જ વોશ બેસિન સાફ કરી લેવાના હોય છે. જેમનું વજન વધારે હોય એવી વ્યક્તિને પણ પગ પર વજન આવતું હોવાથી વેરિકોઝ વેન થવાની શક્યતા વધી જાય છે. કેટલાક લોકોને વ્યવસાય જ એવો હોય છે કે જેમાં દરમિયાન સતત ઊભા રહેવું પડે, કલાકો સુધી ઊભા રહેવું પડે કે ભાર ઉચકવો પડતો હોય, તેવા લોકોને વેરિકોઝ વેન થવાની સંભાવના છે. પ્રત્યેક વ્યક્તિના શરીરમાં રુધિરાભિસરણની ક્રિયા સતત ચાલતી રહે છે. હૃદયમાંથી શુદ્ધ લોહી આખા શરીરમાં લઈ જતી રક્તવાહક નળીઓને ધમણી કહે છે અને શરીરમાંથી અશુદ્ધ લોહી પાછું હૃદય તરફ લઈ જતી રક્તવાહિનીને શિરા કહે છે. ધમણી દ્વારા શુદ્ધ લોહી આખા શરીરમાં પહોંચે છે. દૂર સુધી જતા લોહીને હૃદયના આકુંચન દ્વારા ધક્કો મળે છે, પણ અશુદ્ધ લોહીને પાછું હૃદય તરફ લાવવા માટે લોહીની ઉપર તરફ તો જવા દે પણ પાછું નીચે તરફ પડવા ન દે. જ્યારે આ વાલ બગડી જાય અને લોહીને પૂરેપૂર ન ધકેલી શકે ત્યારે અશુદ્ધ લોહીનો ભરાવો થવાથી શિરા ફૂલી જાય છે અને તેથી વેરિકોઝ વેન નામની વ્યાધિ થાય છે. ઉપસી આવેલી નસો પર એક વિશિષ્ટ પ્રકારનો પટ્ટો બાંધવાનો હોય છે જેનાથી નસો વધુ ફૂલે નહીં. પગ પર જો સોજો આવી ગયા હોય તો સખત દુખાવો થતો હોય તો ઊંચા પગ રાખીને સૂવું. ફૂલેલી નસો ઠંડુ પાણી રેડવામાં આવે તો પણ રાહત થાય છે. પાણી રેડતી વખતે નસો ઉપર હળવા હાથે મસાજ પણ કરી શકાય. જેમને આ તકલીફ હોય તેમને વધુ સમય ઊભા રહીને કામ ન કરવું, વચ્ચે વચ્ચે વિરામ લેવો અથવા બેસીને થાય તેવું કામ કરવું. વેરિકોઝ વેનની તકલીફ થઈ હોય તો એવી વ્યક્તિઓએ ગરમ પાણીથી સ્નાન ન કરવું. એ જ રીતે ઊંચી એડીના બૂટ કે ચપ્પલ પણ પહેરવા નહીં. નહાતા પહેલાં કે રાત્રે સૂતી વખતે તલ તેલ, દશમૂલ તેલ કે મહાનારાયણ તેલની માલિશ કરવી. પાટાની સાથે સાથે દિવસમાં એકવાર ઔષધિયુક્ત લેપ લગાવવાથી પણ ફાયદો થઈ શકે છે. શાસ્ત્રકારોએ કેતકીના મૂળ અને મહેંદીના મૂળને બારીક લસોટી મુલાયમ લેપ બનાવીને લગાવવાની કહ્યું છે. આ ઉપરાંત મહુડો, જાંબુડો, અર્જુન અને અજેલ વેક્સની છાલને પાણી સાથે પીસી મુલાયમ લેપ બનાવી ફૂલેલે નસ ઉપર અથવા આખા પગ પર લગાવવામાં આવે તો લાભ થાય છે. કાકોલી શીર, કાકોલી, મેદા, મહામેદાનો ઉકાળો બનાવી ઠરે ત્યારે સાકર નાખીને નિયમિત પીવાથી પણ વેરિકોસ વેનના દર્દીને લાભ થાય છે. જ્યુસ અષ્ટવર્ગના આ દ્રવ્યોને ન મળે તો જેઠીમત, શતાવરી, અશ્વગંધા અને વધારનારે વરધારાને સરખા ભાગે લઈ અધક ચરક ખાંડી અને કાચની ભરણીમાં આ ભૂકો ભરી રાખવો. આમાંથી 25 ગ્રામ ભૂકો લઈને 400 મિલીલીટર પાણીમાં પલાળી ધીમે તાપે ઉકાળવું. ઠરે ત્યારે ગાળી તેમાં જરૂરી માત્રામાં સાકર મેળવી એ પીવાથી પણ લાભ થાય છે. તૈયાર ઔષધોમાં આરોગ્યવર્ધિની તથા ચંદ્ર પ્રભાવટી બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે લેવાથી પણ રાહત થશે.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
વાદસ્તમ પાસ રાખ મને પ્રિય પ્રભુ ઈસુ, જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે તારણ કરવા
ja
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
રાજ્ય ગાવિત, આજનું વચન સાંભળનાર દરેકના ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વાગત કરું છું. આજે આપણે શીખીએ કે યાકુબના કુવા પાસે સમૃહની સ્ત્રીને ઈસુ ખ્રિસ્તે એક સુંદર વચન આપ્યું હતું. ગાલિલમાં જતા રસ્તા પર ઈસુ સામારિયા થઈને તે જાય છે. જ્યારે તે શકેમની સુંદર ખીણ પાસે આવીએ ત્યારે તે બપોરનો સમય હતો. આ ખીણની શરૂઆતમાં જ યાકુબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલો હોવાથી કૂવા પર એવો ને એવો જ બેઠો ને તેના શિષ્ય ખાવાનું વેચાતું લેવા ગયા હતા. યહૂદીઓ અને સમરીઓની વચ્ચે ભયંકર વૈર હતું. તેથી જેટલો બની શકે તેટલો જ તેઓ પર એકબીજા સાથેનો વ્યવહાર ટાળતા હતા. આવશ્યકતામાં પણ સમરણીઓ સાથે વ્યવહાર કરવો એ ધર્મગુરુઓની દૃષ્ટિમાં નિયમબદ્ધ ગણવામાં આવતો હતો, પરંતુ બીજા બધા સામાજિક વ્યવહારો બાદ કરવામાં આવ્યા હતા. યહૂદી વ્યક્તિ સમરણીઓ પાસેથી કોઈ ઉસૂનો લેતી ન હતી ને કોઈ તેઓ આપે તો પણ લેતો ન હતો. બ્રેડનો એકાદ કળીઓ કે પાણીનો કપ પણ તે લેતો ન હતો. ખાવાનો ખરીદવામાં કૃતિમાં ઈસુના શિષ્યો તેઓના દેશના રીતિરિવાજ પ્રમાણે ચાલ્યા. સમરણીઓથી તે મહેરબાની પ્રાપ્ત કરવી અથવા તેઓને કોઈ ફાયદો આપવો એનો વિચાર ઈસુના શિષ્યને આવ્યો ન હતો. જ્યારે ઈસુ કૂવા પર બેઠો હતો ત્યારે તે ભૂખથી અને તરસથી આકુળ થયો હતો. સવારથી લાંબો પ્રવાસ કર્યો હતો અને હમણાં બપોરનો તાપ ચમકતો હતો. કૂવાનું ઠંડુ અને તાજું પાણી જઈને તેની તરસ વધી ગઈ હતી, પરંતુ તેના માટે તે સહેલો નહોતું કેમ કે તેના પાસે દરડું ને ડોલ ન હતી ને કૂવો ઊંડો હતો અને હવે તે કૂવામાંથી પાણી ખેંચવા માટે કોઈની આવવાની વાટ જોતો હતો. એક સમૃહની સ્ત્રી પાણી ભરવા આવી અને ઈસુ ત્યાં છે તેણીને ખબર ન પડી ને તેણે પોતાની ઘાઘર ભરી દીધી. જેમ તે જવા માટે વળાંક મારી ત્યારે ઈસુએ તેણે પાણી માગ્યું. પર્વમાં આવી મહેરબાની કરવી કોઈ પાછી રાખે નહીં, કેમ કે પૂર્વમાં પાણીને દેવની ભેટ સમજતા હતા. તરસ્યા પ્રવાસીને પાણી આપવું એ એક પવિત્ર કૃત્ય સમજવામાં આવતું હતું. તેથી રણમાંના અરબી લોકો તેઓના રિવાજ બહાર જઈને પાણી આપતા હતા. યહૂદીઓ અને સમરીનીઓ વચ્ચેનો તિરસ્કાર ઈસુને પાણી આપવાથી અટકાવ્યો, પરંતુ તારણહાર તેણીના હૃદય માટે ચાવી શકતા હતા. તેણીના દૈવી પ્રેમથી પૂછે છે, તું મને પાણી નથી આપી. એમ પાણી આપવાની વિનંતી નકાર કરવામાં આવી શકતી હતી, પરંતુ વિશ્વાસે વિશ્વાસને જાગૃત કર્યો. એવા જાત બહારના આત્મા માટે સ્વર્ગનો રાજા પૃથ્વી પર આવ્યો અને તેની સેવા માટે પૂછે છે, જેને મહાસાગર બનાવ્યા ને સમુદ્રના પાણી કાબૂમાં રાખે છે, જેને પૃથ્વીમાંથી ઝરાવોને વહોળાઓ ખોળ્યા ને થાકના લીધે કૂવા પર તે બેઠો હતો, તે પાણીની ભેટની દયા માટે એક અજાણ્યા વ્યક્તિ પર આધાર રાખે છે. સ્ત્રીએ જોયું કે ઈસુ યહૂદી હતો. તેના આચરણમાં તેની વિનંતી પૂરી કરવામાં ભૂલી ગઈ ને તેણીને પાસે પાણી માગે છે. તેનું કારણ જાણવાનો તે પ્રયત્ન કરે છે. તેણીએ કહ્યું, હું સમૃહની સ્ત્રી છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગે છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે દેવ ના દાનને તથા જે તને કહે છે મને પાણી પા તે કોણ છે? એ જો તું જાણતી હો તો તું તેની પાસે માગત અને તે તને જીવતો પાણી આપત. દુષ્કાળને લીધે, પાણીની અછતને લીધે હું તારી પાસે કૂવામાંથી પાણી માગીને તારા પાસે દયાનું નાનું કામ કરવા તને કહું છું. તેનું તને આશ્ચર્ય લાગે છે, પણ તું મારી પાસે માગત તો હું તને જીવતો પાણી આપત. જે કોઈ તેની તરસ મટાડવા માટે આ જગતના જરાઓમાંથી પીશે તે કેવળ ફરીથી તરસ્ય થવા માટે સર્વત્ર લોક અસંતુષ્ટ છે. તેઓ તેઓના આત્માની જરૂરત પૂરવા માટે કોઈ મળે તેની ઈચ્છા રાખે છે. તે ગરજ એક જ વ્યક્તિ પૂરી પાડી શકે છે. જગતની જરૂરિયાત, આખા રાષ્ટ્રની ઈચ્છા આશા ઈસુ ખ્રિસ્ત છે, જે એકલો જ દૈવી કૃપા આપે છે. તે જ આત્માને શુદ્ધ કરે છે અને તાજગી આપે છે. ઈસુ હવે વાતચીત એકદમ ફેરવી નાખે છે. જે ભેટ ઈસુ તેને આપવા ઈચ્છતો હતો તે તેણીને પ્રાપ્ત થાય પહેલાં તે ઈચ્છતો હતો કે તે પોતાના પાપ જાણે અને તારણહારને પણ જાણે. તેથી ઈસુ તેને કહે છે, જા તારા વરને અહીં તેડી લાવ. પરંતુ તે તેને જવાબ આપે છે કે મારે વર નથી. એવી રીતે તે દિશામાં પ્રશ્ન પૂછવાનો રોકવા તેણીને ધાર્યો. પરંતુ ઈસુએ ચાલુ રાખતા કહ્યું, તે ઠીક કહ્યું, મારે વર નથી, કેમ કે તને 5 વર હતા અને હમણાં જ જે તારી સાથે રહે છે તે તારો વર નથી. એ તે ખરું કહ્યું. સાંભળનાર સ્ત્રી ધ્રુજી ગઈ. એક ગૂઢ હાથ અને તેના ઇતિહાસના પના પલટાવી રહનાર તે કોણ છે ને જે તે હંમેશા માટે છુપાવવા ચાહતી હતી તે નજરમાં લાવતા હતા? કોણ હતો તે જે તેના જીવનના ગુપ્ત રહસ્ય વાંચી શક્યો? તેને સર્વકાલિક સમયનો વિચાર, ભવિષ્યમાંનો ન્યાય, એટલે જ્યારે સર્વ ગુપ્ત વાતો પ્રગટ કરવામાં આવશે તે સર્વનો વિચાર આવ્યો ને તેના પ્રકાશમાં તેને આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો. આજે આપણને અહીં એ જોવા મળે છે, જેમ તે સ્ત્રીએ ઈસુના શબ્દ સાંભળ્યા તેમ વિશ્વાસે તેના હૃદયમાં સલાંગ મારી. દેવી શિક્ષક તરફથી કરવામાં આવેલી અજાયબ જાહેરાતનો તેણીએ સ્વીકાર કર્યો. પોતાના જીવન બદલી ઈસુના એક જીવતા પાણીના ઝરાઓ પાસે તે હંમેશા માટે બેસવા લાગી અને હંમેશા માટે પ્રભુની પાસેથી કૃપા મેળવવાનો પ્રયત્ન કરીને જીવન જીવવાનો તેને મનમાં નિશ્ચય કર્યો. વહાલા મિત્રો, આજે આપણને દેવનું વચન એ શીખવે છે કે આપણે આપણા જીવનની અંદર જે બાબતો ગુપ્ત રાખીએ તે પ્રભુ જાણે છે અને પ્રભુ આપણા માર્ગનો માહિતગાર છે. એટલા માટે આપણે હંમેશા પ્રભુના એક ઉઠતા બેસતા આપણો ચાલવું સુવું પ્રભુના આગળ ન્યાયપણામાં હોઈ શકે એવું જીવન જીવીએ. આજના વચનને પ્રભુ આશીર્વાદ આપે. આ સમયે આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અતિ મહાન સર્વશક્તિમાન આકાશ પૃથ્વી ઉત્પન્ન કરનાર અમારા દયાળુ પ્રભુ, આજે તમારી પાસે અમે કૃપા માગીએ છીએ. પ્રભુ, અમને પણ તમે જીવતો પાણી આપો અને અમારા જીવનને તમે બદલો. હંમેશા તમારા માર્ગો પર અમે ચાલીએ એવું તમે થવા દો. પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામમાં માગીએ, આમેન.
જાઓની ખબર લેતા મુજને
દર્શન પાસે આવી પામું મિષ્ટારા બહુ પસ્તાવિક મંતિન દે વિશ્વાસ મહા રાજકુન પર વિશ્વાસ કરી તુજ મુખું શોધના ભંગે તાતના સાચો કરી તુજ કૃપાએ
સરનામું હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.